الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ومولانا محمد وعلى آله وأصحابه وعلى من تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون. صدق الله مولانا العظيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. વિદ્યાર્થીઓ, કુરાન શરીફની એક આયત અત્યારે તમારી સામે મેં પઢી છે. અલ્લાહ તાલા આ આયતમાં જે પવિત્ર વાત ફરમાવે છે તેનો ભાવાર્થ, સારાંશ એ થાય છે કે પૈગંબર, હે નબી, તમો જણાવી દો, કહી દો કે શું જેઓ જ્ઞાની છે, જ્ઞાન રાખે છે, તેવાઓ અને જેઓ જ્ઞાનવાળા નથી, અભણ છે, તેઓ બરાબર હોઈ શકે છે? આયતમાં આપણને એ સમજાવવામાં આવ્યું છે કે જેઓ પાસે જ્ઞાન હોય છે, નોલેજ હોય છે, શિક્ષણ હોય છે, તેઓ બીજા અન્યો કરતા નોખા તરી આવતા હોય છે, તેઓની ઓળખ કંઈક જુદી હોય છે, તેઓની જીવનશૈલી, રીતભાત, જીવન વિતાવવાની પદ્ધતિ કંઈક જુદી અને અનોખી હોય છે. જ્ઞાન, જેને આપણે ઇલ્મ કહીએ, એ અલ્લાહ તાલાનું આપેલું ઘણું જ મોટું ઘરેણું છે. જ્ઞાન, ઇલ્મ, નોલેજ, એના વડે મનુષ્યને, માનવજાતને ઇજ્જત અને આબરૂ મળેલી છે. અલ્લાહ તાલાએ જ્યારે પ્રથમ માનવ હઝરત આદમ અલૈહી સલામને પેદા કરવાનો વિચાર કર્યો, ઈરાદો કર્યો, તો ફરિશ્તાઓના સમક્ષ અલ્લાહ તાલાએ ફરમાવ્યું, ઇન્ની જાઇલુન ફિલ અર્દ ખલીફા. આ કુરાનમાં આવેલી વાત છે કે હું પૃથ્વી પર, ધરતી પર, જમીન પર મારો ખલીફા, એટલે કે મારો નાયબ, ડેપ્યુટી, માનવ જાતને, મનુષ્ય જાતને હું પેદા કરવાનો વિચાર કરું છું. ફરિશ્તાઓ, એન્જેલ્સ, અલ્લાહ તાલાની એવી મખલૂક હતી, એવું સર્જન હતી કે જેઓ સદાય અલ્લાહની ઇબાદતમાં, બંદગીમાં પરોવાયેલા રહેતા હતા. પરંતુ તેઓને આ જગતની, આ પૃથ્વીની બધી વસ્તુઓના વિશે કોઈ પણ જાણકારી ન હતી. અલ્લાહ તાલાએ હઝરતે આદમ અલેહી સલામ જેઓ પ્રથમ માનવી હતા, પ્રથમ મનુષ્ય હતા, પહેલા ઇન્સાન હતા, તેઓને નોલેજ આપ્યો, ઇલ્મ આપ્યો, શિક્ષણ આપ્યું, કુરાનની તફસીર એટલે કે કોમેન્ટ્રી લખનારા અમુક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે અલ્લાહ તાલાએ જ્યારે હઝરતે આદમ અલેહી સલામને ઇલ્મ અને નોલેજ, જ્ઞાન, શિક્ષણ શીખવાડ્યું, તે સમયે ફરિશ્તાઓ, એન્જલ્સ ત્યાં હાજર હતા. પરંતુ ફરિશ્તાઓમાં, એન્જલ્સમાં ઇલ્મ, જ્ઞાન, જગત વિશે જે માહિતી આપવામાં આવી તેને પોતાના અંદર ઉતારવાની શક્તિ ન હતી. અલ્લાહ તાલાએ કુદરતી તૌર પર, પ્રાકૃતિક રીતે એઓની રચના એવી કરી છે કે તેઓ ઇલ્મ, જ્ઞાન તે સમયે પ્રાપ્ત કરી ન શક્યા. એક જ સ્થળે અલ્લાહ તાલા ફરિશ્તાઓના સમક્ષ હઝરતે આદમ અલેહી સલામને જ્ઞાન આપે છે, શિક્ષણ આપે છે, નોલેજ આપે છે, પરંતુ ફરિશ્તાઓ તે નોલેજને પોતાના અંદર ઉતારી ન શક્યા. હઝરતે આદમ અલેહી સલામની રચના અલ્લાહ તાલાએ એવી બનાવી હતી કે આદમ અલેહી સલામ શીખી ગયા. અલ્લાએ જે કંઈ શીખવાડ્યું તરત આદમ અલેહી સલામે શીખી લીધું. ત્યાર પછી અલ્લાહ તાલાએ એક પરીક્ષા લીધી ફરિશ્તાઓને, એન્જલ્સને બતલાવવા માટે કે ઇન્સાન, મનુષ્ય જાત, આદમ તે શ્રેષ્ઠ છે કે તમે ફરિશ્તાઓ શ્રેષ્ઠ છો, બેમાં શ્રેષ્ઠ કોણ છે. એના માટે અલ્લાહ તાલાએ એક પરીક્ષા રાખી, એક એક્ઝામ રાખી, અને તે પણ એટલા માટે કે જ્યારે અલ્લાહ તાલાએ ફરિશ્તાઓ સમક્ષ મનુષ્ય જાતને બનાવવાની વાત રજૂ કરી તો ફરિશ્તાઓ અલ્લાહ તાલાને કહેવા લાગ્યા, અતજ આલુ ફીહા મયુફ સિદુ ફીહા વયસ્ફિકુદ્દીમા. આ કુરાનની આયત છે. ફરિશ્તાઓ કહેવા લાગ્યા, એ જગતના પાલનહાર, એ મહાન અલ્લાહ, શું તમે આ જગતમાં એવા મનુષ્યને પેદા કરશો જે જગતના અંદર રમખાણો કરે, તોફાન કરે, નાહક મનુષ્ય મનુષ્યનું લોહી વેળાવે, શું તમે એવા મનુષ્ય જાતને આ જગતમાં પેદા કરશો? ફરિશ્તાઓએ લોહે મહફૂઝમાં જઈને ઇન્સાનનું, મનુષ્ય જાતનું ભવિષ્ય વાંચી લીધું હતું, જેથી એ લોકો જાણતા હતા કે આ મનુષ્ય જાત જગતમાં આવીને લડાઈ ઝઘડાઓ કરશે, ફિતના ફસાદ કરશે. જેથી ફરિશ્તાઓ કહેવા લાગ્યા, હે અલ્લાહ, શું તમે આ જગતના અંદર એવા મનુષ્યને બનાવશો જેઓ પરસ્પર લડતા ઝઘડતા હોય, એકબીજાના વિરોધી બનતા હોય, નાહક લોહીની નદીઓ વેવડાવતા હોય? વનહનુ નુસબ્બિહુ બિહમ્દિક વનુકદ્દિસુ લક. એ પવિત્ર પાલનહાર અલ્લાહ જગતના માલિક, હમો ફરિશ્તાઓ એન્જલ્સ સદાય તમારી બંદગી ભક્તિ કરીએ છીએ, શા માટે તમે મનુષ્ય જાતને બનાવો? અલ્લાહ તાલાએ એક પરીક્ષા વડે, એક એક્ઝામ વડે ફરિશ્તાઓના સમક્ષ જાહેર કરી દીધું કે માનવ જાત તમારા કરતાં વધારે શ્રેષ્ઠ છે. અને તે પરીક્ષા આવી રીતે હતી કે એક જ સમયે, એક જ સ્થળે અલ્લાહ તાલા જ્ઞાન આપે છે, ઇલ્મ આપે છે, નોલેજ આપે છે, પરંતુ એન્જલ્સ ફરિશ્તાઓ એને પ્રાપ્ત ન કરી શક્યા, પોતાના અંદર ઉતારી ન શક્યા. અને પ્રથમ માનવી હઝરતે આદમ અલેહી સલામે એને પોતાના અંદર ઉતારી લીધું, શીખી લીધું. અલ્લાહ તાલાએ એઓની રચના એવી કરી હતી કે જેના અંદર જ્ઞાનરૂપી દરિયો સમાયેલો હોય એવી એઓની પ્રાકૃતિક રચના અલ્લાએ કરી હતી. આદમ અલે સલામે તરત શીખી લીધું. ત્યાર પછી જ્યારે પરીક્ષાનો સમય આવ્યો તો અલ્લાહ તાલાએ આ જગતની વસ્તુઓ એક જગ્યાના ઉપર મૂકી અને મૂકવા પછી ફરિશ્તાઓને પ્રથમ સવાલ કર્યો અને પૂછ્યું, એ એન્જલ્સ, એ ફરિશ્તાઓ, અંબિઓની બિ અસ્માઈ હાઉલા ઇન કુંતુમ સાદિકીન, તમે જો સાચા હોય કે આ જગતના અંદર અલ્લાહના ખલીફા, નાયબ, ડેપ્યુટી બનવાના તમે લાયક છો, લાયકાત ધરાવો છો, તો બતાવો આ બધી જગતની વસ્તુઓ છે એ બધી વસ્તુઓના નામ મને બતાવો, એ વસ્તુઓ શું કામમાં આવે, એના શું ફાયદાઓ હોય, એ બધી વસ્તુઓ મને બતાવો. એટલે કે જ્ઞાન વડે અલ્લાહ તાલાએ પરીક્ષા લીધી. બધા ફરિશ્તાઓ ચૂપ થઈ ગયા, કોઈ ફરિશ્તાથી જવાબ ન આપી શકાયો. બધા ફરિશ્તાઓ કહેવા લાગ્યા, કાલુ સુબહાનક લા ઇલ્મ લના ઇલ્લા મા અલ્લમતના ઇન્નક અંતલ અલીમુલ હકીમ. ફરિશ્તાઓ અલ્લાહને કહેવા લાગ્યા, એ અલ્લાહ, તમારી જાત પાક છે, તમે બધા ગુણવાળાઓ છો, અમારા પાસે કોઈ જ જ્ઞાન નથી, કોઈ નોલેજ નથી, જેટલું તમે અમને બતાવશો એટલું જ અમને ખબર છે, એનાથી વધારે અમો કોઈ જાણતા નથી. પછી આદમ અલેહી સલામનો, એટલે કે પ્રથમ માનવીનો નંબર આવ્યો. જ્યારે ફરિશ્તા મૌખિક પરીક્ષામાં સફળ ન થઈ શક્યા, કોઈ જવાબ ન આપી શક્યા, તો પછી અલ્લાહ તાલાએ પ્રથમ માનવી હઝરતે આદમ અલે સલામને સવાલ કર્યો. તો આદમ અલેહી સલામ, પ્રથમ માનવી, ફટાફટ જવાબ દેવા લાગ્યા અને કહેવા લાગ્યા, વઅલ્લમા આદમ અલ અસ્મા અકુલ્લહા સુમ્મ અરદહુમ અલલ મલાઇકા ફકાલ અંબિઓની બિ અસ્માઈ હાઉલા ઇન કુંતુમ સાદિકીન. قالوا سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. આદમ અલી સલામે ફટાફટ બધા સવાલોનો જવાબ આપી દીધા, જેનાથી આદમ અલી સલામ પાસ થઈ ગયા, સફળ થઈ ગયા અને ફરિશ્તાઓના સામે જીતી ગયા. અલ્લાહ તાલાએ જે પરીક્ષા લીધી તેના અંદર આદમ અલેહી સલામ પાસ થયા અને ફરિશ્તાઓ પાસ ન થઈ શક્યા. જેની સૌથી મોટી વાત એ હતી કે ફરિશ્તાઓ ઇલ્મ, જ્ઞાન, નોલેજ પ્રાપ્ત ન કરી શક્યા અને હઝરતે આદમ અલેહી સલામ પ્રથમ માનવી, પ્રથમ મનુષ્ય જ્ઞાન, ઇલ્મ, નોલેજ વડે પાસ અને સફળ થઈ ગયા. જેથી સમગ્ર મનુષ્ય જાત, માનવ જાતિ, ઇન્સાનિયત, એની ઇજ્જત જ્ઞાન ઇલ્મના અંદર રહેલી છે. જેથી આપણે જેટલું જ્ઞાનમાં, ઇલ્મમાં, નોલેજમાં, શીખવામાં આગળ વધીશું એટલી આપણી ઇજ્જત આ જગતના અંદર વધારે થશે અને અલ્લાહને ત્યાં પણ વધારે થશે. કહેવાય છે કે મહેનત એ સફળતાની ચાવી છે. એક બહુ જ મોટા ફિલોસોફર, જેઓએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, તેઓના વિદ્યાર્થી કાળના એક ઘટના તેઓના જીવન ચરિત્રમાં લખી છે કે તેઓ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના શિક્ષક પાસે જવા માટે રવાના થયા, તો તેઓ રસ્તામાં એક જગ્યા પર થોભ્યા હતા. જૂનો જમાનો, જ્યારે ચાલતા જવું પડતું અથવા તો ઘોડા, ગધેડા, ખચ્ચર પર બેસીને જવું પડતું, ટ્રાન્સપોર્ટના કોઈ સાધનો ન હતા એવા યુગમાં, એવા સમયકાળમાં તેઓ પગપાળા ચાલીને જ્ઞાન માટે જઈ રહ્યા હતા. રસ્તામાં એક જગ્યા પર જઈને વિચાર આવ્યો કે મારે શું કરવું. ગયા અને તેઓ શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા, પરંતુ તેઓને પુસ્તકો અને પોતાના શિક્ષકનું લેક્ચર સમજમાં આવતું ન હતું. ઘણીવાર એવું હોઈ શકે કે મન બુદ્ધિના લઈ અથવા મહેનત ન કરવાના લઈ, ધ્યાન ન આપવાના લઈ આપણને આપણા શિક્ષકની વાત સમજમાં ન આવતી હોય, પુસ્તકની વાત સમજમાં ન આવતી હોય, તો પણ માણસે કદીએ મહેનત ન છોડવી. તેઓ નાસીપાસી થઈને પરત આવવા લાગ્યા. રસ્તામાં એક જગ્યા પર થોભ્યા હતા, જ્યાં પાણીનું સુંદર ઝરણું વહેતું હતું. ત્યાં એઓએ જોયું એક નાની સરખી ખિસકોલી. ધીમે ધીમે એક પથ્થરની મોટી ચટાન છે, એક મોટો પથ્થર છે, એકદમ ચીકણો પથ્થર કે જેના ઉપર ચડવું પણ સરળ ન હોય, તેના પર ચડવા માટે ટ્રાય કરે છે, પરંતુ તે થોડું ચડે અને ફરી નીચે પડી જાય, ફરી થોડું ચડે, ફરી નીચે પડી જાય, ફરી થોડું ઉપર સુધી ચડે, ફરી નીચે પડી જાય. એટલા માટે કે તે પથ્થર, તે ચટાન ઘણી જ મોટી હતી અને એકદમ લપસી જવાય એવી ચીકણી હતી. ચડવું તેના ઉપર ઘણું જ કઠિન હતું, પરંતુ તે નાની સરખી ખિસકોલી વારંવાર ઉપર ચડવા માટે પ્રયત્ન કરે છે, કોશિશ કરે છે, ટ્રાય કરે છે, નીચે પડે છે, પરંતુ તે પોતાના પ્રયત્નો છોડતી નથી. આ વિદ્યાર્થી આ સીન જોઈ છે અને તેના દિલમાં એક વિચાર આવે છે. આ વિચાર પણ કુદરતી અલ્લાહ તરફથી હોય છે કે જ્યારે એક ખિસકોલી જેવું નાનું સરખું પ્રાણી ચડી ન શકતું હોય છતાં પોતાના પ્રયત્નો ન છોડે, તો હું તો મનુષ્ય છું, માનવ જાત છું, સર્જન આ સમગ્ર સર્જનના અંદર, મખલૂકના અંદર સર્વશ્રેષ્ઠ અલ્લાહે મને બનાવ્યો છે, તો હું શા માટે પોતાની મહેનત પ્રયત્નો છોડીને ઘરે ચાલ્યો જાઉં, અડધા રસ્તેથી ફરીથી પોતાના શિક્ષકની સેવામાં ગયા અને મહેનતના સાથે તેઓએ ફરીથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. એટલા મોટા જ્ઞાની બની ગયા કે આજે બહુ જ મોટા ફિલોસોફર તરીકે તેઓની ગણના થાય છે અને તેઓએ ઉચ્ચ કોટીના મોટા મોટા પુસ્તકો જ્ઞાનરૂપી દરિયા સમાન લખ્યા છે. વિદ્યાર્થી ભાઈઓ, આપણે જેટલા પ્રયત્નો અને મહેનત કરીશું એટલું ઘણું વધારે આપને પ્રાપ્ત થશે. અરબી ભાષામાં એક કહેવત છે, મન જદ્દ વજદ, જે પ્રયત્ન કરે મહેનત કરે તેને કંઈક મળે છે, વગર મહેનતે આ જગતમાં કંઈ જ મળતું નથી. એટલું તમે જરૂર યાદ રાખજો, જેથી તમારા જીવનનો આ કિંમતી સમય તમારી ફૂલ જેવી ખીલતી જુવાનીનો સમય અલ્લાહએ તમને આપ્યો છે તેને જ્ઞાન પોતાના અંદર લેવા માટે વધારે ને વધારે લગાવજો. કુદરતે જે બુદ્ધિ આપી છે, મગજ શક્તિ આપી છે, મેમરી પાવર આપ્યો છે, શારીરિક શક્તિ આપી છે, તેને વધારે ને વધારે સારા જ્ઞાનને પ્રાપ્ત કરવાના માટે લગાવજો, તો દુનિયામાં પણ તમને ઘણી જ સફળતા મળશે. અને જો તમારી નિયત સારી હોય તો તમને અલ્લાહને ત્યાં પણ ઘણો સવાબ અને નેકી મળશે. એક વિદ્યાર્થી એક્ઝામ્પલ, દાખલા તરીકે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરે અને તે એવી નિયત રાખે, એવો વિચાર રાખે કે હું સારી સુંદર અંગ્રેજી ભાષા શીખીને આ જગતના અંદર જે મનુષ્યો માનવો અંગ્રેજી બોલે છે તેઓ સુધી ઇસ્લામ ધર્મ પહોંચાડીશ, કુરાનની વાણી પહોંચાડીશ, એવી સારી નિયતના સાથે અંગ્રેજી ભાષા શીખશે તો અલ્લાહથી ઉમ્મીદ છે કે તેને આ અંગ્રેજી ભાષા શીખવાના ઉપર નેકી સવાબ પુણ્ય અલ્લાહ તાલા તરફથી ચોક્કસ મળશે. એ જ રીતે કોઈ ગણિત શીખે, મેથ શીખે અને તેના અંદર મહેનત કરે અને તેની નિયત એટલી સારી હોય કે હું ગણિત શીખીને લોકોને ઝકાત, ચેરિટીના, રિલીફના મસલા મસાઈલો ગણીને આપી શકીશ, વારસા વેચણીના જે કઠિન દાખલાઓ હોય તો હું મારા ગણિતના જ્ઞાન વડે બતાવી શકીશ, એવી સારી નિયતથી જો તેણે ગણિત શીખ્યું, મેથ શીખ્યું, તો આ ગણિત શીખવાના ઉપર અલ્લાહ તાલા તરફથી તેને નેકી અને સવાબ પ્રાપ્ત થશે. જ્યોગ્રાફિયા, ભૂગોળ શીખે અને એ ભૂગોળ શીખવાના અંદર એવી નિયત રાખે, એવો વિચાર રાખે, એવો જજ્બો રાખે કે ભૂગોળ શીખીને આ જગતના અંદર કેટલા અને કયા કયા ખૂણાઓમાં કેટલા કેટલા દેશો છે, ત્યાં કયા કયા મનુષ્યો વસે છે, તેઓ આ જગતના પાલનહારને હજુ સુધી ઓળખતા નથી, ત્યાં સુધી હું જઈશ, જઈને તેઓને જગતના પાલનહાર અલ્લાહની વાતો પહોંચાડીશ અને નમાઝોના ટાઈમ ટેબલ જે બને છે તે પણ ખગોળશાસ્ત્રના આધારે બનતા હોય છે, તો હું ભૂગોળશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર, આસ્ટ્રોલોજી વગેરેના વડે જગતમાં જઈને લોકોને ઇસ્લામની ઓળખ કરાવો, કુરાનની ઓળખ કરાવો, નમાઝના ટાઈમ ટેબલો તૈયાર કરો. આવી સુંદર નિયતના સાથે કોઈ ભૂગોળશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર, જ્યોગ્રાફિયા, આસ્ટ્રોલોજી શીખે તો તેના ઉપર પણ અલ્લાહ તરફથી તેને સવાબ આપવામાં આવશે, નેકી આપવામાં આવશે. સાયન્સ, ટેકનોલોજી, એનો સ્રોત મૂળ કુરાન છે. કુરાનની એક એક આયતો સાયન્સ અને ટેકનોલોજીના સ્રોત છે. કુરાનની એક આયતમાં છે, વાન્ઝલનલ હદીદ ફીહી બાસુન શદીદ વમનાફિઉ લિન્નાસ. અલ્લાહ તઆલાનું ફરમાન છે કે અમે લોખંડ, આયર્ન પેદા કર્યું છે અને તેના અંદર ઘણા બધા ફાયદાઓ અમે રાખ્યા છે મનુષ્ય જાત માટે, તો એ આયર્નના અંદરથી મનુષ્ય જાતના માટે ફાયદાકારક કેવી કેવી વસ્તુઓ બનાવી શકાય, એવી સારી નિયતથી કોઈ જો ટેકનોલોજી અને સાયન્સ શીખતો હોય તો તેના ઉપર પણ અલ્લાહ તાલા તરફથી ઘણો જ સારો સવાબ અને નેકી પુણ્ય એને પ્રાપ્ત થશે. જેથી મારા વિદ્યાર્થી ભાઈઓ, હું તમને અંતકરણથી દિલથી વિનંતી કરું છું, ખૂબ સારી નિયતના સાથે મહેનતના સાથે તમે ભણો, આગળ વધો. આજે અમે જોવા માંગીએ છીએ કે સારા મુસ્લિમ ડૉક્ટરો હોય, સારા મુસ્લિમ ઇન્જિનિયર્સ હોય, સારા મુસ્લિમ પ્રોફેસરો હોય, સારા મુસ્લિમ સાયન્ટિસ્ટો હોય, જે સમગ્ર દેશની, કોમની, સમાજની, માનવ જાતની સેવા કરનારા હોય એવા અમે જોવા માંગીએ છીએ. સાથે જ શાળામાં નિયમિત આવો, અરબી ભાષાના એક બહુ મોટા શિક્ષણના એક્સપર્ટનું મંતવ્ય છે, જેણે એક દિવસનો ક્લાસની હાજરી છોડી દીધી વગર કારણે, તો 40 દિવસની બરકત તેના વાંચન અને તેના લેશનમાંથી ખતમ થઈ જાય છે, ઉડી જાય છે. એક દિવસની ગેરહાજરીથી 40 દિવસનું તેનું અતિ ભારે નુકસાન થાય છે. જેથી નિયમિતપણે શાળાના અંદર આવો. જે મુસ્લિમ નિયમિતપણે 5 વખતની નમાઝ પઢવાની આદત રાખતો હોય તેના માટે શાળામાં નિયમિત આવવું કોઈ મુશ્કેલ કામ નથી. સાથે જ તમને શાળામાંથી હોમવર્ક આપવામાં આવે તો ઘરે જઈને જે સમય મળે તેને મોબાઈલ, ઇન્ટરનેટ, વોટ્સઅપ વગેરેના પછાડી ગાંડા થઈને કિંમતી સમયને વેડફી નાખવામાં તમે વ્યસ્ત ન રહો. આજે આ ઇન્ટરનેટ, મોબાઈલ, તેનો દુરુપયોગ, મિસયુઝ જે આજે સમગ્ર માનવ જાતના માટે એક અતિ ભયંકર, રાક્ષસ કરતાં વધારે ડેન્જર વસ્તુ છે. તમે ન જાણતા હોય તો જાણી લ્યો, સર્ચ કરી લેજો કે જે ભાઈએ આઈફોન બનાવ્યો છે, જે વૈજ્ઞાનિકે આઈફોન બનાવ્યો તે કહે છે કે મેં મારા બાળકોને આઈફોન આપ્યો નથી. તે પોતે જાણે છે કે આઈફોનના અંદર કેટલું પોઈઝન છે, કેટલું ઝેર ભરેલું છે. તમે સર્ચ કરી લેજો તેના જીવનને ગૂગલ પર જઈને, તો આઈફોન બનાવનાર કહે છે કે મેં મારા બાળકોને કદી આઈફોન હાથમાં આપ્યો નથી. જેથી તમો ઘરે જઈને હોમવર્ક કરો, મા બાપની સેવા કરો. અને ભાઈઓ, આપણો ઇસ્લામ આપણને સ્વચ્છતા શીખવે છે. સ્વચ્છતા, પાકી, સફાઈ એ તો આપણું અડધું ઈમાન છે. મુસ્લિમની ઓળખ પાકી, સ્વચ્છતા અને સફાઈ છે. તમે પોતે સાફ રહો, સ્વચ્છ રહો, પાક રહો, તમારા કપડાં, તમારો યુનિફોર્મ અને જે વર્ગખંડમાં તમે બેઠા હોય તેને પણ સ્વચ્છ રાખો, તમારા ઘરોને સ્વચ્છ રાખો, તમારા મહોલ્લાઓ, સ્ટ્રીટ, આંગણો, વાડાઓ એને સ્વચ્છ રાખો. આપણા પ્યારા નબી હઝરત મોહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, એવોનું પવિત્ર કથન છે, હદીસ છે, કે તમે સફાઈ એવી રીતે કરો કે તમારા આંગણ, તમારા વાડાઓ અને તમારા ઘરની આજુબાજુ એ પણ એકદમ સ્વચ્છ અને સાફ સુથરા હોય એવી રીતે રહો. સ્વચ્છતા એ આપણી ઓળખ છે, ઇસ્લામનું શિક્ષણ છે, ઇસ્લામનો મેસેજ છે. જેથી સ્વચ્છતા તમારા અંદર લાવો. અને આ શાળાનો આટલો સુંદર કેમ્પસ જે તૈયાર થયો તેના પાછળ કોમના કેટલા સખી દાનવીરોનો દાન આના પાછળ લાગેલો હોય. લોકોએ પોતાના પરસેવા વડે કમાઈને જે પોતાની મૂડી પ્રાપ્ત કરી હોય, જે પૈસા કમાયા હોય તેમાંથી ડોનેશન આપીને, દાન આપીને આટલી સુંદર ઇમારત આપણને આપી અને આપણે તેને નુકસાન પહોંચાડે, તો યાદ રાખો એનાથી આપણે ગુનેગાર બનીશું. એ ગુનો કહેવાશે આપણો. આજે આપણા ઘરના અંદર આપણો નાનો ભાઈ ઘરનું બારણું જોરથી બંધ કરે તો મા બાપ ખિજવાઈ જાય છે કે આટલી જોરથી કંઈ બારણું બંધ કરવાનું હોય, એનાથી બારણું ઢીલું થઈ જશે, નુકસાન થશે, પછી આપણે શાળાની પ્રોપર્ટીને નુકસાન કરીએ જે પબ્લિક ફંડથી બનેલી હોય.
ચંદાથી બનેલી હોય, ડોનેશનથી બનેલી હોય, તો બતાવો આપણે કેટલા મોટા ગુનેગાર કહેવાશું. જેથી મારા વિદ્યાર્થી મિત્રો, શાળાની આ પ્રોપર્ટી અલ્લાહની બહુ મોટી નેમત છે, એની જાળવણી, એને સાચવવું એ આપણું કર્તવ્ય છે, આપણી ફરજ બને છે. જેથી આવતી પેઢી, ન્યૂ જનરેશન, આ શાળાના અંદર શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને જેટલું આપણે એને સાચવીને રાખી શકું એટલો લાંબો સમયકાળ અહીંયાથી જ્ઞાનરૂપી દરિયો વહેતો રહેશે. અને જેટલા લોકો અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરશે તેના અંદર તમારો ફાળો પણ હશે. જેથી શાળાની બિલ્ડિંગ, શાળાના સાધનો, એ બધી વસ્તુની સાચવણી આપણી વસ્તુ કરતાં પણ વધારે કરો. આપણી પોતાની વસ્તુ કરતાં પણ આ જે પબ્લિક ફંડથી બનેલી વસ્તુઓ છે એની જાળવણી અને સાચવણી આપણે કરવી જોઈએ. અંતમાં તમને એક ખાસ નસીહત એ કરીશ કે જો આ શિક્ષણ એવું વસ્તુ છે કે જેના અંદર વિદ્યાર્થી, શિક્ષક, શાળા મેનેજમેન્ટ, એઓના સાથે સાથે વાલી મંડળ અને વાલીઓ, પેરેન્ટ્સ જો જોડાય અને તેઓ સપોર્ટ કરે, સહકાર આપે, તો શિક્ષણ પ્રાપ્ત કરવાના અંદર ચાર ચાંદ લાગી જાય, પ્રગતિ થઈ જાય. એટલા માટે જ્યારે જ્યારે પણ તમને કહેવામાં આવે કે તમારા વાલીઓને લઈને આવો, તો ચોક્કસપણે વાલીઓને જરૂર શાળામાં લઈને આવવું. તમારા વાલીઓ આવશે તો તમારી જે મૂંઝવણો હશે, પ્રશ્નો હશે, તેનું નિરાકરણ થશે. તે લોકોના સાથે બેસીને ચર્ચા છણાવટ કરવામાં આવશે અને વાલીઓનો સહકાર હોય, વિદ્યાર્થીઓ મહેનતથી ભણતા હોય, શાળાના નિયમોનું પાલન કરતા હોય, શિક્ષક મંડળ, શિક્ષક ગણ ખૂબ જ ધ્યાન અને મહેનતથી વિદ્યાર્થીઓને ભણાવતા હોય, શાળા મેનેજમેન્ટ બોડી એવું પણ પૂરતું ધ્યાન આપતું હોય, તો ચોક્કસ પછી તે સંસ્થાનું રિઝલ્ટ ઘણું જ સુંદર હશે અને તેનો લાભ સમગ્ર કોમને, સમગ્ર દેશને, સમગ્ર સમાજને મળશે અને એ બહુ મોટી સિદ્ધિ કહેવાશે. જેથી હું તમને ખાસ વિનંતી કરું છું કે જ્યારે જ્યારે પણ તમારા વાલીઓને બોલાવવાનું કહેવામાં આવે, લાવવાનું કહેવામાં આવે, જરૂર લઈને આવજો. અલ્લાહ તાલા આ જે વાતો મેં કહી છે તેના પર તમે સૌને મને સાચા દિલથી અમલ કરવાની, એને પોતાના જીવનમાં લાવવાની, અપનાવવાની અને બીજાઓ સુધી પહોંચાડવાની સુંદર તોફીક આપે. તમે મારી વાત સાંભળી તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. તમારી છુટ્ટીના સમયના ઉપર મેં તમારો સમય લીધો. હું મહારાષ્ટ્ર ગયો હતો, ત્યાંથી જરા આવવામાં લેટ થયું અને આવવા પછી જરૂરી કામ તેના લઈને અહીંયા પહોંચવામાં થોડું મોડું થયું. 15 મિનિટ મેં તમારી છુટ્ટીના ઉપર લીધી, તેના બદલ ક્ષમાયાચના. અલ્લાહ તાલા આપણા આ ભેગા થવાને, સાંભળવાને, બોલવાને બધાને કબૂલ ફરમાવે. વાખિર દાવાના અને અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન. વસલામુન અલલ મુરસલીન. વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. બિરહમતિકા યા